તારીખ 5/12/1997 શ્રી સમયસર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 267.
શ્રી સમયસર પરમાજો જીવ અધિકાર શક્તિ ગાથા બીજા પેરેગ્રાફ ચાલે છે. પહેલા પેરેગ્રાફમાં એમ કહ્યું, થોડું ફરી છે, કે પોતે અનાદિ અનંત હોવાથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત છે, ઉત્પન્ન થતો નથી, નાશ પામતો નથી, જેવા છે એવા સ્વરૂપે પોતે પોતાને પ્રાપ્ત છે, સદાય પ્રકાશમાં નિત્ય ઉદિત છે. સંસારના કષાય ચક્રમાં દુરંત એટલે કઠણ કષાય ચક્રમાં મટે નહીં એવા કષાય ચક્રમાં ફસાયેલો હોવા છતાં અવસ્થામાં મૂળ સ્વરૂપે નાશ પામીને કે મૂળ સ્વરૂપે પલટો ખાઈને સંસારના શુભ શુભ ભાવે પરિણમતો નથી. તેથી શુદ્ધ અશુદ્ધ ભાવની ઉપાસનાથી મુક્ત થઈને શુદ્ધ સ્વરૂપની ઉપાસનામાં જે જીવો આવે છે એ પોતાના આત્માને શુદ્ધ જાણે છે અને તે શુદ્ધ કહે છે. એવું ભણંતી શુદ્ધમ એમ શુદ્ધ કહેવામાં આવે છે, એટલો એનો અર્થ છે. આશય એમ છે કે એમ શુદ્ધ જાણવામાં આવે છે, કેમ કે શુદ્ધ કહેવામાં આવે છે એ જાણ્યા વગર કહેવામાં નથી આવતો, કોઈનું કહેલું કહેવામાં નથી આવતું, જે જાણે છે તે કહે છે, અથવા જેને એવી રીતે શુદ્ધ જાણ્યો શુદ્ધ સ્વરૂપને ઉપાસતા ઉપાસતા એની શુદ્ધતાને અવલંબીને શુદ્ધતા પ્રગટ કરીને શુદ્ધ જાણ્યો એનું નામ એવમ ભણંતી અને એવમ જાણંતી એનું નામ શુદ્ધ સ્વરૂપ છે. એટલે એને શુદ્ધ કહેવામાં આવે છે. હવે એમ કે છે કે જ્ઞાતો યો સતુ સચૈવ, જે જ્ઞાત તે તો તે છે, જ્ઞાત એટલે જણાયો. ક્યારે જણાયો? કે સર્વકાળે જણાયો. એમ કે છે સર્વકાળે જણાયો ત્યારે એમ કે છે કે અશુદ્ધ અવસ્થામાં, કે અશુદ્ધ અવસ્થામાં પણ અશુદ્ધ તો થયો નતો એ. વળી અગ્નિના દ્રષ્ટાંતે જેમ બળવા યોગ્ય પદાર્થની કોઈ પણ મલિનતા કે બીજી પરિસ્થિતિ અગ્નિમાં પ્રવેશતી નથી, અગ્નિ અગ્નિ શુદ્ધપણે રહે છે, અગ્નિ એકાંતે શુદ્ધ જ રહે છે, એમ અનેક જ્ઞેયોને જાણનારો અને પ્રચુરમાં પ્રચુર કષાયની મધ્યમાં રહેનારો શુદ્ધાત્મા હંમેશા શુદ્ધ જ રહે છે. કોઈ જ્ઞેય એને અશુદ્ધતા કરતા નથી કે કરી શકતા પણ નથી, કોઈ કષાયો પણ એને મલિન કરી શકતા નથી. મલિન ભાવ એવા કષાયો એ પણ આત્માના સહજ સ્વરૂપને સહજાત્મ સ્વરૂપને મલિન કરી શકતા નથી. સોનું ગંદા પાણીમાં, કાદવના કીચડના ગંદા પાણીમાં 100 વર્ષ પડ્યું રહીએ તો એને કેટલો કાટ લાગે. લોડું છે અને પાણીમાં નો નાખો તો કાટ લાગે, હવામાંથી ભેજ પકડે. સોનાને તમે 100 વર્ષ પાણીમાં રાખો અને ખરાબ પાણીમાં રાખો, શુદ્ધ પાણીમાં નહીં અશુદ્ધ પાણીમાં રાખો, સોનાને કાટ નહીં લાગે, એવું આત્મા સોના જેવો છે એમ કે છે. અનંત કાળ કસાય ની મધ્યમાં રહ્યો નિગોધ ની અંદર, પણ તે તો શુદ્ધ છે, એ જ્ઞેયો છે, કસાય છે, એ જ્ઞેયો છે. એને કોઈ નાયક આત્મામાં અશુદ્ધતા કરી નથી, કરાયેલી નથી, કરી શકાતી પણ નથી. આ એક બહુ જીવને આધાર લેવા માટે આધારભૂત પ્રેરણાસ્પદ વાત છે. જેમ કોઈ એમ કહ્યું કે તમારો દરિયાનો વેપાર છે અને તમારા બારે વાણ બુડી ગયા, માલ લઈને આવતા હતા, તમે તમારી પૂરી મૂડીથી માલ લીધો હતો, આ વખતે એટલો વેપાર કર્યો કે જેટલી શક્તિ છે એટલો વેપાર કરી નાખ્યો, કેમ કે નફાનો ગાળો બહુ સારો છે, ત્યાંથી માલ આવે ને અહીંયા વેચીએ દરિયાપારના દેશથી, એટલે બહુ સારો નફો મળે છે. કોઈ સમાચાર આપ્યા કે બારે માણ બુડી ગયા, ત્યારે આઘાત લાગે જીવને પોતાપણાને કારણે. માણ બુડી ગયા એટલે નહીં, કોકના બુડી ગયા તો કાંઈ ન થાય, પણ મારાપણાને કારણે આઘાત લાગે. એને એમ કે કલાક પછી પાછો વાયરલેસ આવે કે ના ના એક બીડું નથી, બધા સહી સલામત છે. શું અને હવે કાંઠે પહોંચવાની તૈયારીમાં છે, આ સંદેશો તમને કાંઠો દેખાય છે, કિનારે આવી ગયા છે અને બહુ સહી સલામત રીતે આવી ગયા છે. તો પણ પેલા સંદેશ આવ્યો હતો તો કે કોઈ દુશ્મને મોકલ્યો હશે, અમને કાંઈ થયું નથી, અમે તો એમ કેમ હાલા આવ્યા છે. ઠીક, કેટલો બધો એને ફેર પડે કે જાણે બુડી ગયેલા માણ તરતા થયા. હા, એમ જ લાગે ને કે બુડી ગયેલા માણ તરતા થયા. એવું છે, આ અનાદિનો આત્મા પરમાત્મા એનો ખોવાઈ ગયો છે. ગુરુદેવની સ્તુતિમાં છે ને, આપણે સમયસારની સ્તુતિમાં, ખોયેલું રત્ન પામો, ખોયેલું હું રત્ન પામો, ગુરુદેવની સ્તુતિમાં છેલ્લી પંક્તિ છે. એ શક્તિશાળી ગુરુ મને થોડી મદદ કરજો તો હું મારું ખોયેલું રત્ન પામો. એવી અહીંયા વાત છે, તું અનંત કાળ સંસારમાં રહ્યો, દુઃખી થયો, બહુ મેલા કસાયના પરિણામ કરીને નિગુદમાં ગયો, પણ તને અશુદ્ધતા લાગી નથી, તારા મન ડૂબ્યા નથી એમ કે છે, તારી સંપત્તિ એમ એમ તાર પર. એવી સરસ વાત છે. જે જીવ નિજ પરમાત્માને શોધતો હોય, અંદરમાં ખોજ કરતો હોય, એને આવા નિગ્રંથ ગુરુ એમ કે જો તારો આત્મા શુદ્ધ છે, એમ કયો એમ કે કઈક નમૂનો ચખાડો તો માનો કે માલ છે. એને જો કે જીવનો સ્વભાવ એવો છે, પાકા માણસો જેવો, સૂળ માણસ જેવો, પાકો માણસો એમને એમ ન માને. કોઈ માણસ એમ કે આજે 10 લાખનો માલ તમારી પાસેથી મારે લઈ જવાનો છે, ભાવ તમારો, મારે માલની બહુ જરૂર છે, હું કાંઈ કસવા આવ્યો નથી, ઠીક પડે તો 70 રૂપિયાના લઈ લીધો, વધારે નહીં બોગતા, પણ મને માલ આપો ગમે એમ કરે. એમ થાય કે માલ લેવા આવ્યો છે કે કંઈક માલ પડાવવા આવ્યો છે, શું ખબર પડે. જ્યારે એવી રીતે વાત કરે કે ભાવ તમારો, રૂપિયાના 70 લેવાની છૂટ છે, એમાં એના આત્માની ખીલી કે બ્રીફ ઓચિંતી ખુલી જાય અને નોટોનો ઢગલો દેખાઈ જાય, ત્યારે પછી વેચનારને કાંઈ સમજાવવાની જરૂર ન પડે, ત્યાંને માલ જલ્દી આપી દીધો અને પૈસા ગણી લીધા, કેમ કે એને પૈસા જોઈ લીધા. હા, વાત કરવા વાળો માણસ નથી, ખરેખર પૈસા લઈને લેવાય માલ લેવાય. એમ આત્માને સુખ આત્મામાં છે એમ કહેવાથી માનતો નથી. આત્માનું અનંત સુખ આત્મામાં છે એવું તીર્થંકરના સમૂહ શરણમાં જઈને તીર્થંકર દેવની દિવ્ય ધનીમાં સાંભળ્યા પછી માયનો નથી. આજે માયનો છે નથી, કેમ કે તમે દેખાડો આમ નામ કઈ ગળે નહીં ઉતરે, મને સુખ મને દેખાડો. બધું તારા જ્ઞાન ને જોતું, તારું જે જ્ઞાન છે એ જ્ઞ 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 પણ એક અંદરમાં ધારા ચાલે છે સામાન્ય જ્ઞાન ને. તમે ક્યાં કઈ ભરે છે? વિશેષ જ્ઞાન માં કઈ ભરતું નથી. જ્ઞેયાકાર જ્ઞાન પણ જ્ઞાન જ રહીએ છે, જ્ઞેય એમાં આવતું નથી. મલિન કસાય રૂપી જ્ઞેય એમાં આવતું નથી. તું ધારીને જો તો તને એ જ્ઞાન સુખ રૂપે જણાશે. સુખ રૂપે જણાશે, માલુમ પડશે, આંશિક તને સુધામયી શાંતિ નો સેમ્પલ પણ ચાખવા મળશે. એટલે કૃપાળુદેવે એને સુધા રસ કર્યો છે. બીજ જ્ઞાન 471મો પત્ર. બીજ જ્ઞાન કે જે મુખને વિશે સુધારસપણે વર્ષે છે એ એક રહસ્યભૂત વિષય છે. કેવો છે? રહસ્યભૂત પારમાર્થિક વિષય છે, અથવા પારમાર્થિક પ્રકરણનો એક રહસ્ય છે. અને જ્યારે જીવને એ ભાવભાષણમાં અનુભવાંશે પ્રતીતિ આવે છે 751 પત્ર પ્રમાણે પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તેને બીજ જ્ઞાન અથવા બીજું સંકેત કહેવામાં આવે છે. એની અંદર સુધારસ એટલે શાંતિ, સમૃદ્ધિ એવી શાંતિ અનુભવાંશે સમજાય છે. રહસ્યમય એટલા માટે કે એ વાત જગતમાં પ્રચલિત નથી. આ વાત જગતમાં પ્રચલિત નથી. જગતના જીવો આ વાત જાણતા નથી ને સમજતા નથી. જગતના જીવો એકો રાખો, એ તો ભૌતિક પદાર્થોની પાછળ દોડમાં છે, પણ ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવો પણ આ વાત જાણતા નથી. બીજ જ્ઞાનનું બહુ મહત્વ છે. કેટલું મહત્વ છે કે જો એવું બીજ જ્ઞાન પહેલા પ્રાપ્ત ન હોય અને ભાવભાષણના કાળમાં સ્વરૂપ લક્ષણ ન થયું હોય તો સામાન્ય જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે એનો આવિર્ભાવ થઈને સ્વાનુભૂતિ પ્રગટ ન થાય. ફરી છે 15મી ગાથામાં, આ શાસ્ત્રની 15મી ગાથામાં એક વિધિનો વિષય અમૃતચંદ્રાચાર્ય બહુ સારી રીતે ટીકામાં લખ્યું છે. એમાં એમ લખ્યું છે કે જેમ શાકમાં મીઠું ભળી ગયું છે તો પણ દાળ શાકમાં મીઠું બરાબર છે કે ઓછું વસ્તુ છે એ ચાખનાર ચાખીને કહી શકે છે. રસોઈયાએ ગમે ત્યારે ગમે તેટલું નાખ્યું હોય એ ઓગળી ગયેલું મીઠું, કેવું ઓગળી ગયેલું મીઠું, એનું સ્વપ્રમાણપણું કે ઓછા વધતાપણું ચાખનાર નક્કી કરે કે ના નક્કી કરી શકે. એને એ દાળ શાકમાં નાખેલી ખટાશ, ગળપણ, તીખાશ આડી આવે કે ન આવે, મીઠાનો સ્વાદ ખારો છે એને નક્કી કરવા જાય કે આ ખારાસ બરાબર છે કે ઓછી વધતી છે, એ જોકે ત્યાં લીંબુ પણ નીચેલું છે, લીંબુ આખું પણ આવી ગયેલા છે, નાખ્યા હોય તો કોકમ ની સાથે તો એ આવેલી છે. આપણે ગુજરાતીમાં ગોળ કે ખાંડ પણ નાખીએ છીએ, મારો અડીએ છે નાખતા, અને મરચું પણ વાપર્યું છે, અને આજકાલ તો છપ્પન મસાલા નાખે છે, એને કોઈ સ્વાદ આદા આવે કે ન આવે, ન આવે. ટાકનાર નિષ્ણાત માણસ ને એમ કે 500,000 માણસ ની રસોઈ હોય, એક ચમચ ઉપર સેમ્પલ લઈને ચાખે એમ કે બરાબર પીરસી દો. હવે પીરસવાનું શરૂ કરવામાં કઈ અચકાવવાની જરૂર નથી. મીઠું પણ બરાબર છે, મરચું પણ બરાબર છે, ખટાશ પણ બરાબર છે, બધી રીતે આસપાસ બરાબર હાઈ ક્લાસ લાગતી છે. શું પ્રક્રિયા થઈ જ્ઞાનને ઉદ્દેશ ધારણ કરીને તપાસ કરી કે આમાં બરાબર છે કે નહીં, સ્વાદ બરાબર મેળ ખાતો સ્વાદ છે કે નહીં. એમ જ્ઞાનના પર્યાયમાં ઉપયોગમાં શુદ્ધ જ્ઞાન, માત્ર જ્ઞાન, સામાન્ય જ્ઞાન, સ્વસંવેદન રૂપ જ્ઞાન, ઉદ્દેશ ધારણ કરીને પોતે છે, પોતે જ પરિણમન કરે છે, ઉદ્દેશ ધારણ કરીને જુએ તો એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ, વિશેષ જ્ઞાનનો તિરોભાવ થઈ અને એકાકાર રૂપ જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે, એનું નામ સ્વાનુભૂતિ ને એનું નામ સમસ્ત જીન શાસન. 15મી ગાથામાં એને જીન શાસનમ સવમ, આવો સ્વાનુભવ તે જીન શાસનમ સવમ એમ કહ્યું છે. એટલો બધો મહિમા કર્યો છે કુંકુંડ આચાર્ય. પણ એ વાત સબ્જેક્ટ ટુ કન્ડિશન છે. એવી જે જ્ઞાનની, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવની પ્રક્રિયા કોણ કરી શકે એ શરત છે કે જેને પેલા બીજ જ્ઞાન પ્રગટ થયું હોય અને શુદ્ધાત્મ તત્વ લક્ષમાં આવ્યું હોય તેને. કેમ કે એ તત્વ લક્ષમાં આવતા એનું અવલંબન લેવામાં આવે છે અને એના અવલંબને આવિર્ભાવ પણ થાય છે. માત્ર ઉદ્દેશ ધારણ કરવાથી કામ નથી થતો. સાયમલ્ટેનિયસલી લક્ષ્ય એ વખતે શુદ્ધાત્મા ઉપર હોવું જોઈએ કે જે લક્ષ્યને વિજ્ઞાનના વખતે, ભાવવાસનના વખતે થયેલું છે તે ચાલુ છે. એટલે સ્વરૂપ લક્ષ પૂર્વક જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય તો સ્વસંવેદન આવિર્ભૂત થઈ અને સ્વાનુભૂતિ પ્રગટ થાય. આવી સ્વાનુભવની આ પરિસ્થિતિ આવી છે. એટલે અહીંયા એમ કે છે
સ્વરૂપ આત્મભાવના
તો પહેલેથી જ થવી જોઈએ, વેદનામાં આવે ત્યારથી છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના તો થવી જોઈએ, લક્ષ્યમાં આવે પછી સ્વરૂપની ભાવના વિશેષપણે પ્રત્ય છે. પણ જેને સ્વરૂપ લક્ષ્યમાં હોય એને જ અનુભવ થાય, બીજાને ન થાય. એ સ્વરૂપને લક્ષ્યમાં લેવા માટે અહીંયા થોડીક ચર્ચા વિશે શીખલી છે કે જો ભાઈ તું એવો ને એવો જ્ઞાન સ્વરૂપે જ રહ્યો છો, તારું જ્ઞાન મેલું થતું નથી, તું શુદ્ધ જ રહ્યો છો અને અકસાય સ્વરૂપ હોવાથી તું સુખરૂપ છો. અંશે વેદન કરી લે એક વાર તો તને આખું સ્વરૂપ લક્ષ્યમાં આવી જશે, ભાવ ભાસી જશે તને સ્વરૂપ. નિરાકાર થવાથી જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. નિરાકાર થવાથી જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. કારણ કે હવે કારણ આપે છે, લોજિક તો એટલું બધું સુપર ફાઇન લીધું છે એમ કારણ આપીને કે છે કે જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયકપણે જણાયો એમ કે છે. હવે આમાં વિશેષતા શું કહીએ એમણે કે સ્વાનુભવ થાય ત્યારે આત્મા જ્ઞાયક છે તો જણાય તો અદુની આખી કે છે, પણ જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. કેમ કે જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞેય તો જ્ઞાનમાં આવ્યું જ નથી, જ્ઞેય જ્ઞેયમાં રહ્યું છે, જ્ઞાન જ્ઞાનમાં રહ્યું છે, આત્મા એકલો જાણનાર છે એમ જ્ઞાયકાર અવસ્થામાં પણ જાણી શકાયો. તેવો જ તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં એટલે સ્વરૂપને જાણવાની નિર્વિકલ્પ અવસ્થામાં પણ જ્ઞાયકપણે જણાયો દીવાની જેમ. કોની જેમ? દીવાની જેમ. કેવી રીતે દીવાની જેમ? એ દીવો છે તે પોતાની હયાતીને જાહેર કરે છે. દીવો પ્રગટેલો દીવો પોતાની હયાતીને જાહેર કરે છે અને એના પ્રકાશમાં જે પદાર્થો પહેલા અંધારામાં નહોતા દેખાતા તેની હયાતીને પણ જાહેર કરે છે. કરે છે કે નહીં? અંધારા એક ઓરડા અંધારા ઓરડામાં ટેબલ ખુરશી બીજા ત્રીજા કપડા વપડા જે ચીજો પડી તે નહોતી દેખાતી. દીવો પ્રગટ્યો એટલે દીવો અને બીજા કપડા બે ની હયાતી જણાની. હવે અહીંયા જરાક નજર ફેરવીને વાત લેવી છે. આ બધી જ્ઞાન કળાનો વિષય છે. શું કે જેમ બીજી વસ્તુઓ દીવાના પ્રકાશમાં જણાય ત્યારે નજર ઉલટાવીને એમ કે છે કે એ જે પદાર્થો નહોતા જણાના અને જણ્યા પ્રકાશમાન થયા તો હતા, એ તો હતા તે, પણ એ પદાર્થો એ દીવાની પ્રસિદ્ધિ કરી. દીવાએ તો દીવાની પ્રસિદ્ધિ કરી, પણ ઓલા પદાર્થો એ પણ દીવાની પ્રસિદ્ધિ કરી છે. જરાક નજર ફેરવીને જો. મીરાબાઈ ગાયું ને, ઉલટ ભાઈ મેરે નૈનન કહી. મારી નજર ઉલટી ગઈ છે કે ઉલટાવીને જોઉં છું. હવે મને જગત બીજી રીતે દેખાય છે. જે જગત રાગ દ્વેષ અને મોહના નિમિત્તપણે દેખતો હતો, હવે એ બધા મને જગતના પદાર્થો સમ્યક જ્ઞાનના નિમિત્તો તરીકે જણાય છે. ગુરુદેવ એવું કહેતા, આખું જગત સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે. એ બધી કેવી રીતે? તો કે એક પ્રેક્ટિસ મુમુક્ષુની ભૂમિકામાં ગુરુ શ્રી ગુરુ કરાવે છે. જો ભાઈ, તારા પૂર્વ કર્મને લઈને અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર ઉદયો તને આવવાના છે. અને એ વાત તો ગુરુને સાંભળતા વેત કાન પકડીને કબૂલ કરવી પડે એવી છે. બધાને આવે છે કે આવવાના છે. તું તો જ્ઞાન તત્વ છો, નહીં તો તારા જ્ઞેયો છે. ઉદય તારા નથી, ઉદય ઉદયના ઘરના છે. જુદો પડ જરાક, એટલે મૂંઝાતો મટીશ, નહીં તો મૂંઝાઈ જઈશ. તો એક બીજી વાત, છતાંય તને કઈક અસર તો આવશે. કઈક અસર તો આવ્યા વગર નહીં રહીએ અનુકૂળતા પ્રતિકૂળતા બે. ત્યારે એક તને જ્ઞાન કળા શીખવીએ છીએ કે જે કોઈ ઉદય આવે ને એને તો આત્મકલ્યાણમાં નિમિત્ત બનાવજે. જે કોઈ ઉદય આવે ને એને આત્મકલ્યાણમાં નિમિત્ત બનાવજે. તો એ કેવી રીતે કરવું? તો કે જે પદાર્થો ઉપર મને મોહ હતો એના પ્રત્યે વૈરાગ આવવાના પ્રસંગો બનશે. તને જેના ઉપર તને મોહ હતો ત્યાં તને વૈરાગ આવશે. તને વૈરાગ આવશે ત્યારે તને જે મોહની આડખીલી છે એ ખસી જશે, તારો રસ્તો મોકળો થશે. નેત્ર એવડો હતો, એ પદાર્થો પ્રત્યેનો તારો આકર્ષિત ભાવ એ તને અવરોધ થતો હતો. એટલે કોઈ પણ ઉદયને આત્મકલ્યાણ થાય એ રીતે ઘટાડી લેવા. એમાં એમ છે કે પ્રતિકૂળ ઉદયમાં આ વિશેષ લાગુ પડે છે ન્યાય. પ્રતિકૂળ ઉદયમાં શું થાય છે? મૂંઝવણ તો પ્રતિકૂળ ઉદયમાં જાજી છે જીવને. ત્યારે પ્રતિકૂળ ઉદય એટલે શું છે કે પોતાની ઈચ્છા પ્રમાણે ન હોય એનું નામ પ્રતિકૂળ. કે બીજું કાંઈ છે? હે, 10,000 તો 10,000 છે. ખુશીનું પણ કારણ થયું ને મરી ગયો રે મરી ગયો. વાત તો એ છે ને, 10,000ની છે ને કથા, તો 10,000ની છે ને. તો હવે એને હવળું કેવી રીતે ઉતારવું? વાત તો એ છે, કળા એ છે કે આ પ્રકારનું મારા આત્માએ કર્મ બાંધેલું એનો ઉદય આવ્યો છે. શેનો ઉદય આવ્યો છે? કર્મ બાંધ્યો એનો ઉદય આવ્યો છે ને. હવે નિર્જર્વ આવ્યું છે, ઉદય આવ્યું છે એટલે શું કર્મ નિર્જર્વ આવ્યું? તો તારું બંધન છૂટ્યું. સીધી નજરથી જોતો, સરળતા એ જોતો, તને છોડાવ્યો બંધન માંથી, તને છોડાવ્યો. કોઈ નિંદા કરી લ્યો, બીજો દાખલો લ્યો, ન કહેવાના વેણ કીધા અને ન કરવાના આરોપ પણ કર્યા. એમ એનો કાંઈ વાંક નથી. એ પ્રકારનું પૂર્વ પૂર્વે કર્મ બંધ કર્યું તું એને છોડાવે છે તને. એ તો નિમિત્ત છે છોડાવવાના. ઉદય આવ્યો છે તો છૂટવા આવ્યો છે. તો તને છોડાવે એમાં તારે રાજી થવું કે તને બાંધે એમાં તારે રાજી થવું છે? આ તો તારે રાજી થવાનો વિષય, નાખુશ થવાનો જરાય વિષય નથી. અને જો અણગમો થાય નિંદાનો તો નક્કી માની લેજે કે પ્રશંસાની તને ભૂખ હતી જ. શું? એક સિક્કાની બે બાજુ છે. જેને પ્રશંસા ગમે એને નિંદાનો અણગમો થયા વિના રહે નહીં. જેને નિંદાનો અણગમો થાય એને પ્રશંસા રૂચ્યા વિના ગમ્યા વિના રહે નહીં. બીજી સિક્કાની બીજી બાજુ નથી દેખાતી એટલે નથી એમ ન માની લેવાય. એની યાર જડાયેલી છે. તો એ પ્રકારના રાગદ્વેષથી મુક્ત થવા માટે આ પ્રસંગ તને આવ્યો. તે જ જ્ઞાનીની ગંભીરતા કેટલી છે. બહુ સરસ ભાઈ, બહુ સરસ. આ ખાતું ચૂકતે લેણદાર એવો લઈ જા તારી મૂડીને વ્યાજ દૂધે ધોઈને. જો દાનત સાચી હોય તો મુક્ત થવાની, ન દેવાની દાનત હોય એ તો મોઢું કટાણું કરશે. લઈ જતો બાપા. એવી રીતે જે જે પ્રસંગો આવે છે એને આત્મારથી જીવો મુમુક્ષુની ભૂમિકામાં, બધા ઉદયોને આત્મકલ્યાણ બાજુ વાળે છે કે આ બી મારા આત્મકલ્યાણનું કારણ થશે. બસ સંતાભાવ એવો જ કે આમાં મને લાભનું કારણ છે, નુકસાનનું કારણ છે જ નહીં. મને લાભનું કારણ છે, મારા આત્માને લાભનું કારણ છે. લોકો ભલે પ્રતિકૂળતા ગણે એને, જાણે પાયમાં પરમ મિત્રનો યોગ જો. કોઈ હાલતમાં તમે દુઃખી જ ન થાવ, હર હાલતમાં સુખી થાવ. એવો જીનેન્દ્ર પરમાત્માનો માર્ગ છે. ઇથમ માર્ગમ જીનેન્દ્રસ્ય નિર્વાણ કારણમ, નિર્વાણનું કારણ છે. આવો જે જીનેન્દ્ર પરમાત્માનો માર્ગ છે તે નિર્વાણનું કારણ છે. અનુકૂળતામાં તો એમ જ જોવાનું છે, મને શું મળ્યું. લોકો કે ભાઈ બહુ તમને ફાયદો થઈ ગયો, પણ મારા આત્માને શું મળ્યું? કાંઈ અંદર આવતું નથી. અને એને આત્મકલ્યાણનું નિમિત્ત બનાવવું હોય તો એમાં એના પ્રત્યે મોહ ન કરે. જુએ કે હું તો ભિન્ન ભિન્ન રહું છું, અને છતાં કોઈ પૂર્વકર્મના યોગે સંપત્તિ આવી તો મા સન્માર્ગમાં વાપરો, વાપરો એને સન્માર્ગમાં. જીનેન્દ્ર પરમાત્માના માર્ગનો ઉદ્યોગ કરો, આત્મકલ્યાણમાં નિમિત્ત બનાવવું હોય તો એમાં તો બહુ સારું છે. ગમે એવું તે આવે નહી, હવળું લે હવળું જ લે, અને અવળું લે અવળું જ લે. હવળું લેવાની કળા આવડવી જોઈએ, અને એ જ સત્સંગ અને સ્વાધ્યાયનો અમૂલ્ય લાભ છે કે તમે ક્યાંય દુઃખી જ ન થાવ. એ ક્યાં જ હું કેવી મોટી વાત છે. એટલે જ્ઞાનીને સમસ્ત જગત સમ્ય જ્ઞાનનું નિમિત્ત થાય છે, રાગદ્વેષનું નિમિત્ત અજ્ઞાનીને થાય છે, જ્ઞાનીને ન થાય. તો પરપ્રકાશનના કાળમાં એટલે જ્ઞાયાકાર અવસ્થાના કાળમાં જેની નજર જ્ઞાયક ઉપર છે એ જ્ઞાયકને જાણે છે. જે વસ્તુઓ અંધારામાં નહોતી દેખાતી એ દેખાણી એને દીવાના પ્રકાશને જાહેર કર્યો. વસ્તુ એ પોતાને જાહેર ન કરી, વસ્તુ એ દીવાના પ્રકાશને જાહેર કરી. એમ કોણ કહે છે કે દીવા ઉપર જેની નજર છે તે, જેની વસ્તુ ઉપર નજર છે તો એમ કહે છે કે નહીં વસ્તુ દેખાણી. ઘટના તો જે છે એ છે, નજર ફેરનો વિષય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પ્રકાશ અને પ્રકાશ્ય માન વસ્તુ ન. તમારી નજર નિમિત્ત ઉપર છે કે નૈમિત્તિક એવા ઉપાદાન ઉપર, એટલું જ વિચારવાનું છે. ઉપાદાનની દ્રષ્ટિવાળો એમ કહેશે કે વસ્તુ એ દીવાને જાહેર કર્યો, નિમિત્ત વાળો એમ કહેશે કે દીવાના પ્રકાશે વસ્તુને બતાવી. નજર ક્યાં છે એના ઉપર એનો માપ નીકળી જાય છે. એમ જગતના પદાર્થો જણાતી વખતે, જાણતી વખતે નહીં, જાણવામાં ખેંચાણ છે. તારે નહીં જાણવા હોય તો તે જગતના પદાર્થો તારા જ્ઞાનમાં જ્ઞેય તરીકે પ્રતિબિંબિત થયા વિના રહેવાના નથી, કેમ કે એ તો જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. પણ એ જણાતી વખતે પણ તારી નજર જ્ઞાયક ઉપર હોય તો તને જ્ઞાયક જ જણાશે, અને તારી નજર જ્ઞેય ઉપર હશે તો તને જ્ઞેય જણાશે, જ્ઞાયક નહીં જણાય. નજર તારી સબળી કર, અવળી નજરે અવળું ને સવળી નજરે સવળું. છે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્ઞેય જ્ઞાયકનો, બીજું કાંઈ નથી. એમ અહીંયા એમ કે છે કે જે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, જેની નજર જ્ઞાયક ઉપર છે એને, તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ દીવાની જેમ જ જણાયો. આ દીવાનો દ્રષ્ટાંત એમ છે.
મુખ્યતા એમાં શું છે, દ્રષ્ટિકોણનો સવાલ છે. શું દ્રષ્ટિકોણનો સવાલ છે? મારી નજર મારા નાયક ઉપર છે, પછી કોઈ પણ જ્ઞેયો જણાય તો એ મારા નાયકને પ્રસિદ્ધ કરે છે. શું પ્રેક્ટિસ છે? કોઈ પણ પદાર્થ જે કાંઈ જણાય છે જ્ઞાનમાં, તે મારા જ્ઞાન તત્વને નાયકને પ્રસિદ્ધ કરે છે. એટલે મને તો મારું જ્ઞાન તત્વ જ ગમ્ય થઈ રહ્યું છે. જ્ઞાનમાં ગમ્ય શું થાય છે? મારું જ્ઞાન તત્વ, જ્ઞેય તત્વ નહીં એમ કે છે. ઉર્ધતાનો સ્વભાવ તો છે, એ તો બીજી વાત છે કે પહેલા જણાય છે, જ્ઞાન પહેલા છે ને જ્ઞેય પછી છે, એટલે જ મુદ્દો છે. આ તો તમારો દ્રષ્ટિકોણ, પરિણામની અંદર તમારી દ્રષ્ટિ ક્યાં છે? જ્ઞેય ઉપર છે કે જ્ઞાયક ઉપર છે? આટલું જોવાનું છે. બીજો એક ન્યાય આમાં આખો છે, કરતા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. હવે કરતા કર્મનું અનન્યપણું એટલે શું? અહીંયા કે જાણનાર છે પદાર્થ તે કરતા, વ્યાકરણ અનુસાર, અને જે જણાય તે કર્મ. શું જે જણાય તે કર્મ? તો કે જાણનાર કોણ કે જ્ઞાયક, જણાયો કોણ કે જ્ઞાયક? તો બે નો રહ્યા, એક જ રહ્યા. અન્ય અન્ય, જાણનાર અન્ય અને જણાનાર અન્ય નથી. આમાં જાણનાર એક નાયક છે ને જણાનાર પણ નાયક જ છે. એમ બંનેનું અનન્યપણું હોવાથી આત્મા જ્ઞાયક જ છે. સર્વકાળે આત્મા જ્ઞાયક જ છે. હા, નોંધ લીધી એટલે ખેંચાણો, નોંધ લીધી એટલે ખેંચાણો, એટલે ખેંચાણો એટલે અહીંયા અંદર માર્યો નહીં એમ છે. એમાં તો બહુ મોટી ભણઝાર છે. સસલાને સિંગડા હોતા નથી, સસલાને સિંગડા નથી હોતા. પણ જો કલ્પના થાય કે આ તો સિંગડા વાળું સસલું છે, તો હું કહેશે કે આ તો મને વાગે છે, સિંગડું મને વાગે છે. એમ લાંબુ લપસી અંદર હાલવાનું, કેમ કે નહોતું રીતે કલ્પ્યું. શું એમ? એક પદાર્થમાં સુખ કલ્પ્યું એટલે એની વિવિધતા ઉપર જાય છે, બહુ મોટી વણદાર છે એને. શું તમારે મકાનને કલર કરાવો છે? તો હમણાં કોઈ કંપનીએ એમ કીધું છે કે તમને અમારું જે કાર્ડ છે, કલરનો કાર્ડ આવે ને, એની અંદર 25-50 શેડ હોય, એના ઉપરથી તમને કોમ્પ્યુટર ઉપર 1000 શેડ બતાવીએ. કેટલા? 1000 શેડ બતાવી દઈએ, તમે પસંદ કરો એ શેડ તમને આપીએ. કલર આ કલર ના કરો એટલે આ શેડ તમારો શું? હવે ગમવા ન ગમવા ઉપર વણઝાર કેટલી થઈ ગયો છે? મૂળ કલર કેટલા જ ખબર છે? બે જ છે, એક કાળો અને એક સફેદ, ઓપોઝિટ, એક તદ્દન બ્લેક, એક તદ્દન વ્હાઈટ. આ તો એના જાણકાર વાત કરે છે, આપણને બહુ એટલું ખબર નથી. એક પેઇન્ટર પાસે ગયા હતા, પેઇન્ટર છે એ કમ્પ્યુટર કમ્પ્યુટર અત્યારે તો પ્રિન્ટર પ્રિન્ટર બધા રાખતા થઈ ગયા ભાવનગરમાં. પછી કે તમે તમારે આની અંદર 3-4 કલરનું એક પિક્ચર બનાવવું હોય, 3 કે 4 કલર વાપરો એટલે મલ્ટી કલર અંદર ઉપજે, કેટલા થાય? અમે મૂળ તો 3-4 કલર તમને લખી દઈએ કે આ આટલો વાપરવાનો, આટલો વાપરવાનો, આટલો વાપરવાનો, અને એટલો વાપરે એટલે તમને ઘણા કલર દેખાય એની અંદર, એ ચિત્રની અંદર. હા, કળા તો સારી છે રંગવાની. મને કે જુઓ ભાઈ, વાત તો એમ છે ને, બે જ રંગ છે મૂળમાં. કેટલા રંગ છે? બે જ રંગ છે, એક સફેદ અને એક કાળો. પછી મેળવતા 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 બધા આની અંદર પાર વગરના કલર થાય છે. હવે તમને કાળો પસંદ છે કે સફેદ પસંદ છે એ નક્કી કરો. જો તમે નક્કી કરવા જશો કે આ હારો તો વણજાર આવશે, તો પછી આના કરતા આના કરતા આના કરતા આના કરતા પછી મૂંઝાવવાનો વારો આવશે. શું 1000 કલર જોવો એટલે મૂંઝાવવાનો વારો આવે, જુઓ આવે તો ઠીક. બીજા બધા મેળવણી થી થાય, પણ લાલ પીળો ને વાદળી, વાદળી છે ને એ મેળવણી થી થયેલો છે, પીળો મેળવણી થી થયો છે, લાલે મેળવણી થી થયો છે, મૂળ રંગ નથી, મૂળ રંગ નથી. અને પિક્ચર આવે છે એક સાઈડમાં કાળો, એક સાઈડમાં વ્હાઈટ, ને પછી ફરતા બધા કલરો બતાવે છે. હું તો બે જ છે, એ તો પોતે તો જિંદગી આખી એમાં કાઢેલી, આખી જિંદગી બાપાના વખતથી ધંધો હશે, મૂળ રંગ બે છે. પણ સારું લાગ્યું કે ખરાબ લાગ્યું એટલે થઈ રહ્યું, તમારું આવી બીનું પછી મોટી વણઝાર છે. એમ સસલાને શિંગડા જ નથી, કોઈ રંગ સારો નથી ને કોઈ રંગ ખરાબ નથી, કાળો હારો નથી ને સફેદ હારો નથી. જો સફેદ હારો હોય તો માથાના વાળ સફેદ કોઈને ગમતા નથી, ગમે છે? રૂપેરી મજાના સિલ્વર કલરના આવે છે, ફિક્કા નથી આવતા, ચાંદી જેવા આવે છે, કેવા? અને તોય ગમતા નથી જીવને, ગમે છે? ગમત પછી બીજી તો ઝીણો લગાડે ને, અને ચામડી કોઈને કાળી ગમતી નથી. પાયગું કર્યું હોય, ગુમડું થયું ને ડાઘ રહી જાય તો આ કેમ જાય? પ્લાસ્ટિક સર્જરી સુધી જાય પછી. એકે હારો નથી, એકે હારો નથી. હારો લાગ્યો એટલે થઈ ગયું, મૂંઝામાં વારો આવશે તમારે. કેમ કે સસલાને શિંગડા હતા જ નહીં, હારો ખરાબ હતો જ નહીં, શિંગડા કલ્પ્યા કે વાગ્યા વગર રહેશે નહીં તને. એ મને વાગ્યા, મને દુખ્યું, મને શિંગડા વાગ્યા, મને દુખ્યું, મને લોહી નીકળ્યું, હવે એની દવા, પાટાપિંડી, ડાક્ટર બધું એમાંથી આવશે પછી. મૂળમાં કાંઈ છે જ નહીં, શિંગડા જ નથી ક્યાંથી વાગે, અને ડાક્ટરની સી માથા ફોડ છે આ બધી. એમ સમ્યક જ્ઞાન આ જગતમાં ઈષ્ટ અનિષ્ટ પણ હું કરતો નથી, હું જ્ઞાન માત્ર છું, જગતના પદાર્થો જ્ઞેય માત્ર છે. તત્વ દ્રષ્ટિએ મારું જ્ઞાન તત્વ છે, આખું જગત જ્ઞેય તત્વ છે. પણ એ જ્ઞેય જ્ઞાનમાં જણાય છે ત્યારે પણ મને તો જ્ઞાયક જ જણાય છે, મને જ્ઞેયો જણાતા નથી. અને અનુભવ થાય છે ત્યારે તો એકલો જ્ઞાયક જ છે, ત્યારે તો અત્યારે બીજું કોઈ જણાવવાનો પણ પ્રસંગ નથી. એમ જાણનાર જણાનાર એક જ તત્વ હોવાથી કરતા કર્મનો અનન્ય પણ છે, બે આમાં વાત નથી. અન્ય અન્ય કરતા ને અન્ય કર્મ એવું પણ આમાં છે નહીં. એ એ રીતે નાયક આત્માને જાણવાની આત્મજ્ઞાનની કળા છે. આત્મજ્ઞાન છે ને એને જ્ઞાનીઓ જ્ઞાન કળા જ કહી છે, ટેકનિક કહી છે. કળથી કામ થાય છે ને, કામ છે નથી થાય છે, કળથી કામ થાય છે. કાલ રાતના સ્વાધ્યાયમાં આવ્યું ને, નિજને નિહાળવા જેટલું જ કામ છે. કામ કેટલું છે? નિજને નિહાળ એટલું કામ છે. બીજા ધમ પછાડા કરવાની કઈ જરૂર નથી. આ ત્યાગ્યું ને આ છોડ્યું ને આ ત્યાગ્યું ને આ છોડ્યું ને આમ થોડી ખાકડી પરિસ્થિતિ છે. જો જીવ ગ્રહણ ત્યાગ નો વિવેક કરતો નથી, એમ કહેવાય છે ઉપદેશની ભાષામાં, ઉપદેશ બોધમાં એમ આવે કે જો જીવ ગ્રહણ ત્યાગનો વિવેક કરતો નથી તો જરૂર એને નુકસાન થવાનું. માટે વિવેક કર્તવ્ય છે. હવે અહીંયા એમ કે છે કે કોઈ પદાર્થ તો તને નુકસાન કરતું નથી. દ્રવ્યાનુયોગ શું કહે છે? કોઈ પદાર્થ તો તને નુકસાન કરતું નથી. પછી ગ્રહણ ત્યાગનો પ્રશ્ન ક્યાં ઊભો થાય છે? હાકડો મારક છે. કરવું શું? સંસારમાં રહીને મોહ છોડી શકાય નહીં એમ કે, બહુ સીધી વાત લઈએ. શું સંસારમાં રહીને મોહ છોડી ન શકાય? મોહ છોડવું બહુ કઠણ છે. તો કે છોડ બાયડી છોકરા, તોય મોહ છૂટ્યો નહીં. કોઈ બતાવે છે કે મોહ છૂટવાની કળા કોક જુદી છે. દીક્ષા લેનારા થોડા છે. આપણે દ્રવ્યલિંગી દીક્ષા અનંતવાર લીધી હશે. સંસારના પદાર્થોની વચ્ચે રહીને મોહ છોડવો કઠણ છે અને એ પદાર્થો છોડીને મોહ છોડવો તો કઠણ છે. માટે મોહને છોડવાનો માર્ગ ઉપાય કોઈ બીજો હોવો જોઈએ. પણ ઉપદેશની ભાષામાં એવું આવે, તું વિવેક કરજે. મૂંઝાય માણસ. વાત બે બાજુથી આવે છે, કરવું શું? અમારે કરવું શું? ત્યારે એની યોજના છે આખી. એ યોજનાને જ્ઞાનીનો માર્ગ કયો? કૃપાળુ દેવે શું કહ્યું? જ્ઞાનીના માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. જ્ઞાનીના માર્ગમાં એવા છે, દર્શન મોહના અનુભાગને તોડતો જાય. અનુભાગ એટલે ફળદાન શક્તિ. જે દર્શન મોહ જ્ઞાનમાં પણ ભ્રાંતિ ઉપજાવે છે, શ્રદ્ધાને પણ ઊંધી નાખે છે, એ દર્શન મોહને તો ગાળતો જા, ગાળતો જા, ગાળતો જા, ગાળતો જા. એ યોજના ઉપર આખો 254મો પત્ર છે કૃપાળુ દેવ. આપણે મુમુક્ષુતા આરોહણ ક્રમ પુસ્તક જે એના ઉપર પ્રસિદ્ધ કર્યું, એ આખી યોજના જ છે જ્ઞાનીની. એ એમના અનુભવ સિદ્ધ વાત એમણે કરી છે. અને જે કોઈ જ્ઞાની થાય એને પણ એ અનુભવ સિદ્ધ વાત લાગે. આમ જ થાય, બીજી રીતે થાય જ નહીં. કેમ કે એ દર્શનમાં એવો એક બળવાન વિપરીત ભાવ છે જીવના સ્વભાવ ભાવથી. જીવના સ્વભાવ ભાવથી તો બધા વિભાવો વિપરીત છે, પણ દર્શનમાં એક એવો વિપરીત છે કે એ ગળ્યા વિના, ગાળ્યા વિના, એને માંદો પડ્યા વિના એ મરે નહીં. તંદુરસ્ત અવસ્થામાં એ મરે નહીં, એનો અભાવ થાય નહીં. માંદો થયા પછી પણ પેલા ઉપશમ થાય છે, ક્ષય નથી થતો. કોઈને સીધું ક્ષાયિક સમય દર્શન પ્રગટતું નથી. આ જગતમાં ત્રણેય કાળે કોઈને સીધું ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટતું નથી. સૌથી પહેલું સમ્યક દર્શન ને ઉપશમ સમ્યક દર્શન કીધું છે. ઉપશમ એટલે હું મોહ અંદરમાં દબાઈને વિદ્યમાનતા ધરાવે છે, દર્શનોનો ક્ષય નથી થયો પણ ઉપશમ થયો છે. ઉદયમાં અભાવ છે, ઉદય અપેક્ષાએ ઉપશમ સમ્યક દર્શન અને ક્ષાયક સમ્યક દર્શન એક સરખા જ છે, કેમ કે બંનેમાં ઉદયનો અભાવ છે, પણ સર્વાંગે સરખા નથી. ઉપશમ સમ્યક દર્શનમાં મોહની વિદ્યમાનતા છે અંદર, અત્યારે દબાણો છે, નબળો પડ્યો છે એટલો. હવે દબાણો છે એમાં તો જોર કરતો ક્ષાયક થાય, એમાંથી ક્ષય પણ થઈ જાય, પણ ઉદયમાં આવ્યા પેલા ક્ષય થઈ જાય, ઉદયમાં નહીં આવી શકે. ઉપશમ માંથી ક્ષાયક પણ થાય અને ક્ષોપશમ પણ થાય. એટલે ઉપશમ ના કાળે ક્ષોપશમ માં પણ અમુક ક્ષય છે ને અમુક ઉપશમ છે. પૂરેપૂરો ઉપશમ નથી, પૂરેપૂરો ક્ષય નથી, એનું નામ ક્ષયોપશમ છે. હા, એટલે તો કોઈ ક્ષોપશમ સમ્યક દ્રષ્ટિ મિથ્યાત્મા આવે છે ને, કોઈ પડી જાય છે ત્યારે મિથ્યાત્મા આવે છે ને. જો અંદર હોતો જ નહીં તો ક્યાંથી ઉદય આવે છે? ક્ષયવાળાને કેમ નથી પડતો? કેમ કે મૂળમાંથી તો ગયો છે, મૂળમાંથી ક્ષય થઈ ગયો છે, એને તો પડવાનો સવાલ જ નથી. રામચંદ્રજી જેવા, ભરત ચક્રવર્તી જેવા કે પાંડવો જેવા તદ્ભવ મોક્ષગામી મહાન આત્માઓ થયા મહાત્માઓ, એના ઉદયો તમે જુઓ કેટલા ખરાબ છે. કેટલા ઉદયો આવ્યા! શ્રેણિક રાજા નારકીમાં છે, આવતી 24 ના આદિનાથ ભગવાન છે, પેલા તીર્થંકર. એ છેલ્લે છેલ્લે શ્રેણિક રાજાના ભાવમાં આપઘાત કરીને નરકમાં ગયા છે. શેમાં આપઘાત કરવાનો ભાવ આવેલો છે? જો એ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ ન હોત તો લોકો શું કહે છે? એ ભાવમાં પડી જ ગયા હોય તો સમ્યક દર્શન રહે જ નહીં, એવું નથી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા એટલે એમને ફરીને દર્શનનો ઉદય આવે અને દર્શનનો વ્યાપે એ અશક્ય છે. નહીંતર એ લોકોના પ્રસંગો બધા એવા છે કે કોઈ સામાન્ય સમાજ, સામાન્ય માણસ સ્વીકારી ન શકે, ન સ્વીકારી શકાય. પણ વાત પૂરી થઈ જાય છે, ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હતા એ ભવે નિર્વાણ પદને પાયમાં છે, એમાં બીજું કાંઈ દલીલ ને અવકાશ નથી રહેતો. અને એ જ એમનું સામર્થ્ય છે. એ પ્રસંગો એમના મોહને, ચારિત્ર મોહને બતાવવા માટે નથી લીધા. એ પ્રસંગો એમના દર્શન મોહના અભાવને બતાવવા માટે લીધા છે. શું કરવા ભરીને ભાઈ, એવી કથા લખવાની મુનિઓને જરૂર શું પડી? કેમ કે એમાં તો નજર વાળાનું જ કામ છે કથાનું, નહીતર તો રાગદ્વેષ થયા વગર રહે જ નહીં. કેમ કે લડાઈ લડ્યા છે, એ કથામાંથી દુર્ગુણ જોવે. જો રામચંદ્રજી પણ રોતા હતા, બાયડી પાછળ રોવે એ તો બહુ ગેલોત કહેવાય ને. શું અત્યારે રોવે જોઈએ કોઈ એમની એની જેમ? તો ગાંડો જ કે માણસ, કે કંઈ પશુ પક્ષીને પૂછે, કંઈ ઝાડવાને પૂછે, છોડવાને પૂછે. એ એનો દુર્ગુણ બતાવવા એ કથા નથી લખી મુનિઓએ, આચાર્યોએ લખ્યું છે. પદ્મપુરાણ રવિશરણ આચાર્ય લખ્યું છે, એનો સદગુણ બતાવો છે. પણ તમને કહું, આ તમે ટીવીની અંદર રેસ જોઈ છે, મોટરસાયકલની રેસ જોઈ છે, રસ્તો સીધો ન હોય, ગોળાકાર વારંવાર આવે, સ્પીડ કાપે તો માયા રહી જાય, સ્પીડ કાપ્યા વિના ગોળાકાર ફરે તો પડી જાય, તો એને હેન્ડલ નમાવાનું છે, સ્પીડ કાપવાની નથી અને પડવાનું પણ નથી. અને તમને એવું લાગે કે એ હમણાં એટલો બધો આમ આમ ત્રાસો થયો છે કે હમણાં જમીનને અડી જશે, અને જમીન અડી જશે તો છોલાઈ જશે, સ્પીડમાં તો મરી જાય, છોડા નીકળી જાય. શું પણ એક્સપર્ટ છે એવા છે, એટલી સ્પીડમાં એટલું મોટરસાયકલને નમાવીને આમ જાણે જમીનને અડી ગયો તો પણ કાંઈ નહીં, એને એટલો કોન્ફિડન્સ છે કે હાવ નમી ગયો હોય તો જમીન અડે નહીં, પડે નહીં. ભવે નિર્માણ પામીને સિદ્ધાલયમાં વિયા ગયા, 14 લોકના 14 બ્રહ્માંડના અધિપતિ થઈને 3 લોકના નાથ છે, એવી વાત છે. એ કળા છે, જેમ મોટરસાયકલ ચલાવવી કળા છે, એમ ચિન્મૂર્તિ મનરથ પંથમાં વિદ્યા રથારૂઢ ઘૂમતો, શ્રી જીન જ્ઞાન પ્રભાવ કર સંકિત દ્રષ્ટિ જાણવો. ચિન્મૂર્તિ સમ્યક દ્રષ્ટિને એમ કે ચિન્મૂર્તિ મનરથ પંથમાં વિદ્યા રથારૂઢ, અધ્યાત્મ વિદ્યાના રથમાં વિશ્વમાં ઘૂમે છે, ત્યારે કોઈ ગમે એવા પ્રસંગમાં ઉદયમાં ઘૂમે છે. તે જીન જ્ઞાન પ્રભાવ કર, ભગવાનના જ્ઞાનનો માર્ગની પ્રભાવના કરનાર છે, એને સંકિત દૃષ્ટિ જાણો. એવું છે કે ઉપર છેલ્લા ભાવ બધા આવે છે. મૂળ તો શું છે, એમનો જે પુત્ર છે કૌણિક, શ્રેણિકનો પુત્ર કૌણિક છે, એને એને જેલમાં નાખ્યા હતા, રાજ લઈ લીધું, નાખ્યા કેદખાનામાં બાપને. એટલે બહુ દુર્ગુણી પુત્ર હતો, કે બાપ જેવા બાપને રાજ માટે એને હાથમાં બીડી પહેરાવી અને જેલ ભેગા કર્યા. પછી એની બુદ્ધિ ફરી, પછી આ ખોટું થયું છે, હવે જે જે બેડી મેં પહેરાવી છે એ બેડી હું જ કાપું. એટલે આ લોકવાળી કેડી નહોતી, થોડાથી કાપવી પડે છે. એટલે એ ઓલું કાપવાનું જે સાધન છે એ લઈને જ પોતે જેલમાં જાય છે. આમને એમ થાય છે કે આ મને હવે મારી નાખવા આવ્યો, અત્યાર સુધી મને જેલમાં પીર્યો હતો, હવે મને મારી નાખવા આવ્યો, એના કરતાં હું જ મારા હાથે નો આવ્યો, અપમાન કરવામાં એને બાકી હું રાખ્યું છે, હવે એના હાથે મરવું એના કરતાં આપણા હાથે ન મરવું. બસ, પણ એ ભાવ બધા ઉપર છેલ્લા આવ્યા.
હા,
તો રહસ્ય છે આ બધું. આખો સમયસર એના ઉપર લખાણો છે. સમયસર નિર્દ્ર અધિકાર વાંધો. ઉદય માત્ર નિર્દ્રાનો હેતુ છે. સમ્યક દ્રષ્ટિને ઉદય માત્ર નિર્દ્રાનો હેતુ છે. કેમ કે એની પાસે કળા છે, એને આત્મકલ્યાણમાં વાળી દેવાની કળા છે. ને એ પ્રેક્ટિસ આત્માર્થી મુમુક્ષુ હતો ત્યારથી ચાલુ છે. હવે તો એક્સપર્ટ છે, સમ્યક દ્રષ્ટિ થયા પછી તો એક્સપર્ટ છે.